દાનિયેલનું પુસ્તક એનો આઠમો અધ્યાય. દાનિયેલનું પુસ્તક અધ્યાય આઠમો. બેલશાસાર રાજાના ત્રીજા વર્ષમાં મને દાનિયેલને એક સંદર્શન થયું. એટલે પ્રથમ મને જે થયું હતું તેના પછી હું સંદર્શનમાં જોતો હતો. તે વખતે હું એલામ પ્રાંતમાંના સુશાન મહેલમાં હતો. મારા સંદર્શનમાં મેં જોયું કે હું ઉલાય નદીની પાસે હતો. ત્યારે મેં મારી આંખો ઊંચી કરીને જોયું તો જુઓ, બે સિંગડાવાળો એક મેઢો નદી આગળ ઊભો હતો. એ બે સિંગડા ઊંચા હતા, પણ તેમાંનું એક બીજા કરતા ઊંચું હતું, ને જે વધારે ઊંચું હતું તે પાછળથી ઉગી નીકળ્યું. મેં તે મેઢાને પશ્ચિમ તરફ, ઉત્તર તરફ તથા દક્ષિણ તરફ માથા મારતો જોયો, અને કોઈ પણ જાનવર તેની આગળ ટકી શક્યું નહોતું, ને તેના હાથમાંથી છોડાવી શકે એવું કોઈ પણ નહોતું. તે પોતાની મરજી પ્રમાણે કરતો હતો ને બળાય કરતો હતો. હું વિચાર કરતો હતો, એટલામાં જો એક બકરો પશ્ચિમથી નીકળીને આખી પૃથ્વી પર આક્રમણ કરીને આવ્યો. તે જમીન પર પગ પણ મૂકતો નહોતો. એ બકરાને તેની આંખોની વચ્ચે એક વિલક્ષણ સિંગડું હતું. તે પેલા બે સિંગડાવાળો મેઢો જેને મેં નદી આગળ ઉભેલો જોયો તેની પાસે આવ્યો, ને પોતાના બળના જોશમાં તેના પર ધસી આવ્યો. મેં તેને મેઢાની લગભગ આવી પહોંચતો જોયો, ને તે એના પર બહુ ક્રોધે ભરાયો હતો. તેણે મેઢાને મારીને તેના બંને સિંગડા ભાગી નાખ્યા. તેની સામે ટક્કર લેવાને મેઢો તદ્દન અશક્ત હતો. તેણે તો તેને જમીન પર પછાડ્યો ને પોતાના પગથી તેને કચડી નાખ્યો. તેના હાથમાંથી મેઢાને છોડાવી શકે એવો કોઈ નહોતો. ત્યારે તે બકરાએ અતિ ઘણું મહત્વ ધારણ કર્યું, પણ તે બળવાન થયો ત્યારે તેનું મોટું સિંગડું ભાગી ગયું, અને તેને બદલે આકાશના ચારે વાયુ તરફ ચાર વિલક્ષણ સિંગડા તેને ફૂટ્યા. તેઓમાંના એકમાંથી એક નાનું સિંગડું ફૂટી નીકળ્યું. તે દક્ષિણ તરફ તથા પૂર્વ તરફ તથા રળિયામણા દેશ તરફ બહુ જ મોટું થઈ ગયું. તે વધીને આકાશના સૈન્ય સુધી પણ પહોંચ્યું, અને તેણે તે સૈન્યમાંના તથા તારાઓમાંના કેટલાકને નીચે જમીન પર પાડી નાખ્યા, તેમને પગ નીચે કચડી નાખ્યા. વળી તે વધીને તે સૈન્યના સરદાર સુધી પણ પહોંચ્યું, અને તેણે તેની પાસેથી નિત્યનું દહન્યર પણ લઈ લીધું, ને તેનું પવિત્ર સ્થાન પાડી નાખવામાં આવ્યું. અપરાધને લીધે સૈન્ય તથા નિત્યનું દહન્યર પણ તેને હવાલે કરવામાં આવ્યા. તેણે સત્યને ભૂમિ પર પાડી નાખ્યું, ને તે પોતાની મરજી મુજબ વર્ત્યું ને ફતે પામ્યું. ત્યારે મેં એક પવિત્રને બોલતો સાંભળ્યો, જે અમુક પવિત્ર બોલતો હતો. તેને બીજા પવિત્ર પૂછ્યું કે નિત્યના દહન્યર પણ વિશેના તથા ઉજ્જળ કરના અપરાધ પવિત્ર સ્થાનને તેમજ સૈન્યને બંનેને પગ તળે કચડી નાખવા વિશેના સંદર્શનની મુદત કેટલી છે? તેણે મને કહ્યું કે 2307 સવારની છે, ત્યાર પછી પવિત્ર સ્થાનનું શુદ્ધિકરણ થશે. મને દાનિયેલને એ સંદર્શન થયા પછી એમ થયું કે તે સમજવા માટે હું પ્રયત્ન કરતો હતો તો જુઓ, પુરુષના જેવો આભાસ મારી નજરે પડ્યો. મેં ઉલાયના કાંઠાઓની વચ્ચે મનુષ્યનો સાદ સાંભળ્યો. તેણે હાંક મારીને કહ્યું કે ગાબ્રિયલ, આ માણસને સંદર્શનની સમજ પાડ. તેથી જ્યાં હું ઊભો હતો ત્યાં તે નજીક આવ્યો. જ્યારે તે આવ્યો ત્યારે હુંબીને ઊંધો પડ્યો, પણ તેણે મને કહ્યું કે હે મનુષ્ય પુત્ર, તું સમજ કે આ સંદર્શન અંતકાળ વિશેનું છે. હવે તે મારી સાથે બોલતો હતો ત્યારે હું જમીન પર ઊંધો પડીને ભર નિંદ્રામાં પડ્યો, પણ તેણે મને અડકીને ટટ્ટાર બેસાડ્યો. તેણે મને કહ્યું કે જો કોપને અંત સમય જે થવાનું છે તે હું તને જણાવીશ, કેમ કે એ ઠરાવેલા અંતકાળ વિશે છે. જે બે સિંગડાવાળો મેઢો તો જોયો તેઓ માદાય તથા ઈરાનના રાજાઓ છે. રૂંવાવાળો બકરો યાવાન એટલે ગ્રીસનો રાજા છે. તેની આંખો વચ્ચેનું મોટું સિંગડું તે તો પહેલો રાજા છે, જે ભાંગી ગયું, અને જેની જગ્યાએ બે ચાર ઉભા થયા તે એક પ્રજા દર્શાવે છે કે જેમાંથી ચાર રાજ્ય ઉત્પન્ન થશે, પણ તેઓ તેના જેટલા બળવાન થશે નહીં. તેઓના રાજ્યની આખરે જ્યારે અપરાધીઓનો ઘડો ભરાયો હશે ત્યારે એક વિકરાળ ચહેરાનો તથા ગહન વાતો સમજનારો રાજા ઉભો થશે. તે મહાબળવાન થશે, પણ પોતાના બળથી નહીં તે અદ્ભુત રીતે નાશ કરશે ને ફતેહ પામશે ને પોતાની મરજી મુજબ વર્ષશે અને તે પરાક્રમીઓનો તથા પવિત્ર લોકોનો નાશ કરશે. તે પોતાની હોશિયારી પોતાના ધારેલા પ્રપંચમાં ફતેહવંત થશે. તે પોતાના મનમાં બળાઈ કરશે ને તે ગણાઓનો તેઓની અસાવધ સ્થિતિમાં નાશ કરશે. તે સરદારોના સરદારની સામે પણ બાથ ભીડશે, પણ કોઈ મનુષ્ય હાથ વગર તેનો નાશ થશે. સાત સવાર વિશે જે સંદર્શન કહેવામાં આવ્યું છે તે ખરું છે, પણ તું તે સંદર્શન ગુપ્ત રાખ, કેમ કે તે ઘણા દૂરના કાળ વિશે છે. વળી મને દાનિયલને મૂર્છા આવી ને હું કેટલાક દિવસ સુધી માંદો રહ્યો. ત્યાર પછી હું ઉઠીને રાજ્યનું કામકાજ કરવા લાગ્યો અને એ સંદર્શનથી હું અચંબો પામ્યો, પણ કોઈને તેની સમજણ પડી નહીં.